તારીખ 23/4/1984 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 70 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
કેવળ જ્ઞાન થયા પછી લબ્ધી રહેતી નથી,
લબ્ધમાં કોઈ સવાલ નથી,
જે લબ્ધી હતી એ પ્રગટ થઈ ગઈ,
આખું બધું પ્રગટ થઈ ગયું, પૂરેપૂરું જ્ઞાન પ્રગટ થઈ ગયું, બધું વેપાર ઉપર છે, પૂરેપૂરું જ્ઞાન વેપાર.
ન્યાયક ભાવમાં આત્મા જે પોતાના આનંદને વેચતો હોય ત્યાં એ બધા એની અંદરમાં ઉપયોગની કંઈ આવશે એ ઉપયોગ એમાં ન હોય ત્યાં. હું ઉપયોગની અંદર હું જે રાખવાયેલો છું કે
ઉપયોગ છે
જ્ઞાન પછી તો ખરો, પણ જે આત્મા પછી ત્યાં જે પોતાનો જે ન્યાયક સ્વભાવ જાણવાનો જે સ્વભાવ એનું કાર્ય એ ઉપયોગ થશે કે નહીં? કેવળ જ્ઞાનનો ઉપયોગ પર્યાય પોતાના જ
સ્વરૂપ
ને જાણે જાણે જાણવાનો સ્વભાવ તો નાયક નો આત્માનો છે કે પર્યાય નો?
પર્યાય
એટલે આરીશો જેમ આપણે
તો અગ્નિ ચોપકામાં પણ છે અને અગ્નિ પ્રગટ જે હોય એ એક બીજા સાથે સળગેલી છે, એક મુખ્ય સળગેલી તો સળગેલીમાં અગ્નિ વ્યક્ત છે અને જે ચોપકામાં છે એમાં સામર્થ્ય છે.
એટલે કેવું જ્ઞાન પર્યાયમાં વ્યક્ત છે,
કેવળ
જ્ઞાને આત્માની પર્યાય જ્ઞાન અવસ્થા અનંત ગુણ માં એક ગુણ છે, એ સેવા પાછું બીજો આનંદ ભોગવતો એ બધું જુદો, એ બધું આ ન્યાય ભાવ માં અંતર આપણે સમાજ
બધા સમર્થ છે,
સામર્થ્ય અને ભોગવતો બંને જુદી રીતે ઘટાડવા
જુદી રીતે કેમ કે એક વ્યક્ત અવસ્થા છે અને એક શક્તિ રૂપ છે, એક શક્તિ રૂપ છે અને એક વ્યક્તિ રૂપ છે. અવસ્થામાં ફેર પડ્યો તો જે સંસારી છે ને તે છૂટી ગયો, મટી ગયો, એનો અભાવ થઈ ગયો,
કેવળ જ્ઞાન ને આપણે જે ઘટાડવું શ્રી ભગવંત હોય ત્યારે જે કેવળી છે કેવળ જ્ઞાની છે એ કેવળ જ્ઞાની તરીકે લોકોના ભાવોને અને આ પર્યાયો સહિત આ બધા પ્રતિ ક્ષણે સમય સમય જોયા કરે એ વાતને આમ પછી આમાં કઈ રીતે સાથે મેળ મેળવ્યો કે એનો ઉપયોગ એનો જે ઉપયોગ છે એની
ઉપયોગ છે સ્વરૂપમાં ડૂબેલો હોવા છતાં એ ઉપયોગની શક્તિ એટલી બધી વ્યક્ત છે અને એ ઉપયોગની એટલી બધી અનંત નિર્મળતા છે તો જેને લઈને લોકાલોકના પદાર્થો પ્રતિબિંબિત થાય છે, પ્રતિબિંબિત થાય છે અને જાણે છે,
પ્રતિબિંબિત થાય છે કેવ જ્ઞાનમાં. જ્ઞાન એટલે આરિસા જેવું કામ થયું, એની અંદર થોડું બધું પ્રતિબિંબિત થાય છે. જ્ઞાનમાં તાકાત છે એ બધા ગ્રહીઓને પકડવાની, એ જે પ્રતિબિંબિત થાય છે એને પછી જોવે છે આત્મા જ્ઞાય ભાવ. જે પ્રતિબિંબિત થયું જ્ઞાનમાં એને જોનાર કોણ?
પ્રતિબિંબિત જે થયું ને
દાખલો આપ્યો છે ને શરૂઆતમાં ચોથી પાંચમી ગાથામાં, કે એની અંદર માં અનેક જ્ઞેયોને જાણે એવું જે જ્ઞાન, અરીસા જેવું જ્ઞાન, અરીસા એની અંદર અનેક જ્ઞેયોનો પ્રતિબિંબ કર્યું અને એને આત્મા આત્માની પર્યાય આત્મા જુદો તો નહીં રહે ને? ઉપયોગ તો આત્મા સિવાય તો ઉપયોગ હોય છે, જાણનાર તો એ ઉપયોગ, ઉપયોગ વાળો આત્મા.
શક્તિ વ્યક્તિનો ભેદ છે
એ વખતે ન્યાયક કેવો કે કેમ જાણનાર?
શક્તિ વ્યક્તિનો ભેદ પદાર્થ કરી છે, જાણનાર સ્વભાવ અને જાણનાર પર્યાય એક પદાર્થમાં બદલે અંગે છે. એમ એક વૃક્ષમાં મૂળ પણ છે, બીજ પણ છે, ફળ પણ છે, શાખા પણ છે, ફૂલ ફળ પણ છે, બધું છે એના વૃક્ષમાં. પણ આત્મા એમ થતાં આત્માની અંદરનો સારસ પણ આવી ગયો અને એને જાણવાનો ઉપયોગ આવી એનો દશાઓ પણ આવી ગયો. બે એક પદાર્થમાં બે અંગે છે, સારસ પણ એનો અંગ છે, વિશ્વાસો પણ છે, અવસ્થા જે અંગ છે એ સમય અલગ છે, બધું છે.
એટલે અવસ્થા કરતા તો હિસાબે સામર્થ્યમાં હજી બીજી ઘણી શક્તિઓ વધારે છે. અવસ્થાઓ બદલાયમાં કેવ જ્ઞાનની અવસ્થા બદલાયા કરે પર્યાયોના જ્ઞેયોના, એવી રીતે જેમ આત્માનો જ્ઞાન સ્વભાવ એમાં બદલાવ થાય. સ્વભાવ
તો એક સ્વરૂપ છે, સાચો સ્વરૂપ છે, ધ્રુવ સ્વરૂપ છે,
જાણનાર જાણનાર એવા અર્થમાં લગભગ જે આપણે જીવનું અસાધારણ ચૈતન્ય કીધું તે અને ઉપયોગ બંને એક જ વસ્તુ ને?
અસાધારણ ચૈતન્ય કઈ છે એટલે નહીં, અસાધારણ જે ચૈતન્ય કીધું એટલે કઈ પ્રકરણ ચાલ્યું છે, કેમ કે ચૈતન્ય છે
જે ઓલા સાત ગોલથી આત્માને જે ચોથી પાંચમી આત્મા આત્માની અંદરમાં જે સાત વસ્તુઓ વાળો આત્મા એની અંદરમાં આત્મામાં અસાધારણ ચૈતન્ય, અસાધારણ ચૈતન્ય આત્માની વિશેષતા છે.
એ વિશેષતા છે ને આ પ્રકાર લીધે કે બીજા કોઈ પદાર્થમાં એવું ચૈતન્ય નથી,
જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એક કે એ સિવાય બીજું ચૈતન્ય?
જ્ઞાન દર્શન ઉપયોગમાં સ્વભાવ વ્યક્ત થાય અને સામર્થ માં સ્વભાવ અવ્યક્ત
થાય છે. બરોબર, આપણે જે ઉપયોગ જાય ને
એમાં વ્યક્ત સ્વભાવ છે, સ્વભાવ વ્યક્ત પણ છે, અવસ્થા પણ છે, અવસ્થામાં સ્વભાવ વ્યક્ત થાય.
ઉપયોગો લક્ષણ કરીને એ જ એને ઉપયોગ અને એ ચૈતન્ય જે અસાધારણ સ્વભાવ એ જ આ ચૈતન્ય. એટલે ઉપયોગ ને જાય ચૈતન્ય, ઉપયોગ તો જ્ઞાન અને દર્શન માં જે બનશે બંને એક જ વસ્તુ. ન્યાય ભાવ ની અંદર માં જેવી રીતે આપણે અનંતો આનંદ અથવા કેવ જ્ઞાનમાં આત્માની જે જાણવાની શક્તિ જે સામર્થ્ય તે જ જરા કોઈ દ્રષ્ટાંતથી બરાબર કેવ જ્ઞાનની પર્યાય નથી એટલે લાગે ગારીસાની અંદરમાં જે પ્રતિબિંબ પડ્યું એ આત્મામાં જ્ઞાનની શક્તિ છે. જાણનાર તો આત્મા જ નહીં, કેવ જ્ઞાન ગુણ એ આત્માનો ગુણ કે આત્માની પર્યાય જાય
ગુણ છે, એની શક્તિ રૂપ સામર્થ રૂપ છે અને ઉપયોગ છે શક્તિ અને વ્યક્તિ.
ઉપયોગ વખતે કે આત્મા જ ઉપયોગ થશે ને અંદર કે ઉપયોગ બીજી રીતે પાછું ઉપયોગનો વપરાશ થાય?
ઉપયોગના સર્વસ્થ અવસ્થામાં
ના કેવળ જ્ઞાન કેવળ કેવળ જ્ઞાન નો ઉપયોગ તો છે ને
કેવળ જ્ઞાન નો ઉપયોગ છે ને હા સતાય છે બાહ્ય પદાર્થો બતાય છે સમજ થઈ છે
જ્ઞાન ની સામે નજર પડીએ ને એમાં જે જણાય ગયું
પોતાના એક સાથે સ્વપર પદાર્થ ને જાણે છે હોવા છતાં પરમા તમને નહીં છે
જિજ્ઞાસા વગર એમને જણાય જાય છે આરીફાની સામે નજર છે ને બધું થઈ ગયું
જણાય જાય આપણે અત્યારે પિતૃ ભસે છે અવાજ આવે તો આપણે જાણવા માટે ઉત્સવ નથી છતાં જણાય જાય છે ને
ઉન્મની ભાવ કે છે ખરા એ શબ્દ એ વસ્તુ ઉન્મની ભાવ એવો કોઈ શબ્દ પ્રયોગ છે મને ત્યાં મગજમાં અગાઉ યાદ રહ્યું છે ગુરુમાં વાંચતા હતા ને રાજાનું દ્રષ્ટાંત એમ આપે છે એમાં કેવડી સિદ્ધ ભગવંતોને પોતાના આનંદનું વેદન એવું સુંદર હોય છે અદભુત હોય છે ત્યારે જાણવાની પણ જિજ્ઞાસા નથી અને જણાય જાય છે એ વાતને એને ઉન્મની ભાવ તરીકે બોલ્યો શું કહે છે
જણાય
જાય તો બીજા સમય પાસે કેવડના ઓલા પર્યાયમાં એમાં અમુક વસ્તુ તો આગળ કરવાની જ દેહ હતો જે ભવિષ્યની પર્યાય ને કે જેમ જેમ સમય જાય એને વર્તમાન પર્યાય રૂપે જોવે અને પછી વર્તમાન જે થઈ જાય અને પછી ભૂતની પર્યાય રૂપે જોવે એટલો એમાં ફેર પડે ખરો કેવો જ્ઞાનની પર્યાયોમાં જ્ઞેયોમાં આજે વસ્તુ અત્યારે જોયું અત્યારે કેવું જ્ઞાનનો ઉપયોગની અંદરમાં આપણને વાતો કરતા જોતા હોય સિદ્ધ ભગવંતો અને 10 વાગ્યા પછી એમ જોયું કે આ ભૂતકાળની પર્યાય હતી તે ભૂતકાળની પર્યાય તરીકે દેખાય અને ભૂત તરીકે વર્તમાન એને દેખાવો તો હોય જ છે એ ભૂતકાળની પર્યાય તરીકે જોયે પરાવર્તન થતું જાય છે ઉપયોગ એ શક્તિ નો વપરાશ અને પેલું ન્યાય ભાવમાં બધું સામર્થ્ય આત્માનું જે મૂળભૂત સામર્થ્ય પ્રગટીકરણ થઈ જાય છે અનામત રહે છે જે આનંદ નો ભોગવ તો પછી ત્યાં વપરાશ નહીં કહેવાય
વપરાશ થાય છે પણ આ એવો અક્ષય ભંડાર છે શક્તિ અનંત કાળ કેવળ જ્ઞાન નો વપરાશ થાય એનાથી છતાં કિંચિત માત્ર એનો ફેર કરતો ખૂબ અક્ષય ભંડાર છે અનંત શક્તિ
વધારે
પર્યાય નથી વ્યાસ
છેલ્લા અંતિમ સમય ની જે અવસ્થા એ મુજબ ની જાય
ને
દરેક સિદ્ધો માટે કે તીર્થંકરો માટે ઉભા ઉભા કાવસે ધ્યાન અને પદ્માસન ભગવાન ઉભા ઉભા ગયા છે કાવસે ધ્યાન અને બીજા હાથમાં જે તીર્થંકર સિવાય ના હોય જે સામાન્ય કેવી રીતે મોક્ષ માં રહ્યા જે ઘણી વખત તો કોઈ વખત એના ઉપર ઉપસર્ગ થયા હોય તો ઘણી વખત જે અવસ્થામાં છેલ્લા વખતે એનો આત્મા નીકળ્યો એ એ અવસ્થા મુજબની એક ચર્ચા જોતી કે બે તૃત્યાંશ અવગાહના ત્યાં હોય તો એ વર્ણન આવે છે. એટલે મારે કોઈને અત્યારે લાંબા સુતા સુતા હરિહન તો પછી એટલે કેવું જ્ઞાન પછી ગોશાળાના કોઈ ઉપસર્ગ નું આપણે એ વાત સ્વીકૃતિ નહીં હોય આશ્ચર્ય તરીકે જ મૂળ વર્ણન કરવામાં આવ્યું પણ એ થવું ન જેમ છતાં થયું છે એટલું કે એમાં એક દાખલો બતાવ્યો
અચ્છેરા કરે છે
અચ્છેરા કરે છે બધા સામાન્ય કેવડીને તો ઉત્સર્ગ હોય છે તે તીર્થન કરવું તો ન જ હોવું જોઈએ સામાન્ય કેવડીને કદાચ તો જે હોય છે તો વેદની કર્મ બાકી રહી હોય તો આકૃતિની દ્રષ્ટિએ પછી આત્મા ત્યાં ઘન જેવો થઈ ગયો ઘન છેલ્લી અવસ્થામાં જે મમ્મી પર્યંત અવસ્થા થઈ અને જે નીચે જે અવગાહના ઓછી થઈ હતી એટલે ઘન ગોળા જેવો થયો પછી એને આ સ્થાન ના જોયું તો એ સ્વરૂપ નથી આ સુધી અને અરૂપી એવો જ્યોતિષ હોય
આમ તો આત્મા ઘન જ છે
આપણે પુલાણ છે એમ જરા એ પુલાણ પૂરું થઈ ગયું
ન્યાયક ભાવ ને કોઈ પર્યાય નથી તો એની અંદર પછી આ કેવું જ્ઞાન એની પર્યાય ને કેવી રીતે ઘટા છે આત્માની ગણતરી કે કોની
પ્રમાણ થી આત્મા ને રચના લઈએ
પર્યાય સાથે નો ગુણ દ્રવ્ય લેવું પડે
બધું
અંતર્મૂર્તમાં જાય ને
વધારે સમય સુધી દાદા ઘણા સમય સુધી એક જ
વિષય આનંદ નો ભોગ હતો અને તે આપણે પર્યાવરણ પોતાના મુખ્ય કહી દે મુખ્ય આ ત્રણ વસ્તુ જે છે શ્રદ્ધાને કઈ રીતે જાય એમ કે શ્રદ્ધાની જરૂરિયાત આપણે જેવી માનવી છે એવું તો ત્યાં છે જ નહીં પછી
ત્યારે
એમાં શ્રદ્ધાનમાં કઈ શું આપણે પોતાનું સત્પણામાં શ્રદ્ધાન થાય
ગુરુ નો પ્રશ્ન નથી આવશ્યકતા અનાવશ્યકતા નો પ્રશ્ન નથી સ્વભાવ
જાણવામાં આવ્યો હોય
હવે એમાં તમે કઈ વિચાર્યું જ નહીં, વિચાર્યું હોય આપડે શું કામ કરવું, કોઈ પણ રીતે કોઈ પણ કેવડો નાનો કે કેવડો મોટો હોય એની સાથે તમારા બંધમુખ નો તો સવાલ નથી. તમે વિચાર્યું જ નહીં એવા ઘણા પ્રયોજન વિશ્વશાસ્ત્ર હતો જેના શરીરમાં તમે અવળું હોય કાંઈ નહીં વિચાર્યું હોય તો તમારે એને સમય વિચારવાની જરૂર નથી. પણ એવું અવળું વિચારી લીધું હોય તો અવળું વિચારવાની જરૂર નથી. બધાને માટે એવી રીતે જુદી જુદી મુખ્ય ગણ કરવાના છે કે કોણે જેટલું વિચાર્યું છે અવળું કે થયું એના ઉપર એ મુખ્ય ગણ કરવું. જે ના વિચાર્યું હોય એનું પ્રયોજન કરવું તો ગણ કરી સારા છે.
જેમાં જુદો પડતો હોય ત્યાં થોડું વધારે જવું પડે. શાસ્ત્ર તો
સમુદ્ર જેવું છે એટલે અલ્પાયુની અંદર અલ્પ સમયની અંદર આપણે પ્રયોજન સાધવું છે. ત્યાં આત્મહિત સાધવું દરકાર થતી જાય છે. શા માટે તમારે તમને જે સમજ તમારે આત્મહિત કરવા માટે એ આત્મહિત કરીને તમે બીજા વ્યવસાય કરો છો બીજા વિષયમાં.
અત્યારે જે આપણે આપણા ઉપયોગમાં એવું થયું હોય તો સારું સુ ભાવમાં આપણો ઉપયોગ કરે ને આજે જે વખતે અમુક જેટલું આપણે લક્ષ્યમાં આજે જે વાત આવી ગઈ એટલો જોઈએ આપણો ઉપયોગ પછી જે ઓલો ન્યાયક ભાવની અરે જે એનો એનો મેળ મેળવો હોય ઉપયોગ મારફત એનો એનું કોઈ અનુસંધાન રહે ઉપયોગનું જે જ્ઞાન સ્વભાવે કામ કર્યું ઉપયોગની ન્યાયક ભાવમાં લઈ જઈએ ત્યાં તો પછી બસ એક ધ્રુવ સ્વરૂપી પરમાત્મા છીએ પણ કોઈ વિકલ્પ જ નહીં. તો એ નામ પડ્યું છે એ નામ પ્રગટ કરાવે બોલ જે તારું નામ બોલ જે એમ કરીને યાદ કરાવે કેમ કે એનું વિકલ્પ વ્યવસ્થા નથી એવું છે જાણકારી એકાગ્રતા આવે
પછી રૂપાળો છે કે કદરૂપ છે, ઊંચો છે કે મૂંચો છે, કાળો છે કે ધળો છે, કયા કઈ નાચ નો છે એની સાથે કઈ પ્રયોજન છે, નાનું છે કે કોળું છે એની સાથે કઈ પ્રયોજન, ચોર છે એટલું જ એનું પ્રયોજન છે. પછી ભલે ગમે તો હોય છે, આત્મા જે નાયક છે એના પોતાના સુખનું પ્રયોજન આકાશના પ્રદેશ જરૂર તો સુખ ની છે, જો સુખ સ્વભાવ છે એ ઓળખાઈ ગયો, સુખ નું આકર્ષણ છે ત્યાં જવાનું એનો સ્વભાવ છે, જ્યાં ત્યાં ઉપયોગ જાય છે ત્યાં જ્યાં એનો સુખ નો આકર્ષણ થતા, એટલે જ્યાં પોતાના સુખ નું એને ઓળખું જાય ઉપયોગ
પછી એને બરાબર ઓળખ્યો એ માટે એને કઈ સુખ નો અનુભવ થવો જોઈએ, આનંદ અનુભવ થયો કઈ પ્રાથમિક અવસ્થાનો જે તે તો અત્યારે દાખલો
પરીક્ષા કરવી પડે છે,
જેટલી લગ્ન તીવ્રતા વધેલી છે
નિર્વિકલ્પ
જાણતો હોય પણ વિકલ્પ વગર નું જ્ઞાન સાર ની અંદર ના સચ્ચિદાનંદ પૂર્ણ એવા આત્માઓ વડે આ જગત પીડાની અંદર માં મગ્ન હોય એવું મુગ્ધ જેવું હોય એ રીતે અનુભવ દેખવામાં આવે છે. એની અંદર માં બે ભાવ આ કદી જાય છે, બે ત્રણ બીજી મારી ટીકા છે આ બધા આત્માઓ વડી જગત ને કેવી રીતે જોવા તે પહેલી ભૂમિકા છે. એમાં અશુદ્ધ પરભાવો ની અંદર જુદા જુદા પર્યાવરણ પામતા એવા જગત ની અંદર પોતપોતાની માની લીધેલી પીડાઓની અંદર માં મગ્ન એવા જીવોને જગતના જીવોને પૂર્ણ સિદ્ધ તરીકે પણ દેખવામાં આવે છે. બે ભાવ આવ્યા છે એટલે આમ તો કઈક અપેક્ષાઓ બની ને અંદર માં સિદ્ધ ભગવાન તો જગત ને જે જુએ જગત ને એટલે એને એમાં દેખાય જાય કેવું જ્ઞાન પર્યાય એને તમે આપણે ઘટાવું હોય તો આમ વાસ્તવિક રીતે એની ઘટના કઈ સારી લીલાની પીડાને મગ્ન એવા મૂળ પણ એ જુએ સંસારી આત્માઓને એ અર્થઘટન સારું કે બધાને
કયું
પીડામાં મગ્ન થઈ જાય વર્ણન આવે તો સિદ્ધ ભગવાન તો જે અતિ ઉચિત ઉત્સાહમાં ગયેલા એને જીવની કોઈ જે કર્મજન્ય વસ્તુ દેખવામાં ન આવે અથવા લક્ષમાં ન લેતા હોય તે જીવની સિદ્ધ અવસ્થા જ લક્ષમાં લેતા હોય.
બે લક્ષમાં
જાણે છે અને એની અત્યારની પર્યાવરણ પણ જાણે પૂર્ણમ જગત એક છે જગત નો કોઈ પૂર્ણ જુએ બંને અર્થઘટન સાથે શું કરી શકે
આવ્યું હા તેમના જોઈ છે હા ચેતના ગુણ છે.